રાખવો પડે સ્નાન કરવા માટે. એ ટુકડાને લઈને જ નાવા જવું પડે, ખીતી પહેલાં મૂકી દો અને પછી તમે નાહી પછી એને અડાય નહીં, સ્નાન કર્યા પછીથી જ અડવું, શરીરને કોરું કરીને પછી અડવું, પછી કપડાને પહેરવું. એ મહારાજની આજ્ઞા બહુ સ્પષ્ટ છે. અને જો કે આપણે તો બધા નાતા જ હોઈએ, જગતમાં એવો ક્રમ ચોક્કસ નથી કે રોજ નાવું, ઉનાળામાં નાય, શિયાળામાં નાય, પણ એવું કાયદો ને ખવારમાં નાવું, એ પછી બપોરે નાઈ નાખે. જ્યારે આપણે મહારાજની આજ્ઞા કેવી છે, સ્નાનમ ચ દ્વિધામ પૂજામ અકૃત્વા પ્રત્યમ હરે સર્વેરન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતાન. ભગવાન સ્વામિનારાયણ તો સ્ટ્રોંગ આજ્ઞા કરી દીધી. મહારાજ કે મારો આશ્રિત સ્નાન કરી બે પ્રકારની પૂજા કર્યા વિના રોગાદિક આપતકાળ પડ્યા વિના કદી પણ મોઢામાં અન્ન મૂકે નહીં. સ્નાન કરીને આવ્યા પછી તમે ભલે પેલું રેશમનું કપડું જ પડે, એનું એ પૂજામાં ન ચાલે. પછી પૂજા માટે તમારે અલગ ધોતી રાખવી પડે, પૂજા માટે રેશમની ધોતી જ પસંદ કરવી, કારણ કે સુતરાઉ ધોતી જો તમે પસંદ કરશો તો શાસ્ત્રોક્ત પ્રમાણે કેળથી એકવાર સુતરાઉ વસ્ત્ર હેઠું ઉતરે પછી અપવિત્ર ગણાય. પછી તમારે ફરીને જો પૂજામાં પહેરવું હોય તો એને ફરીને ધોવું પડે, ધોયા વિના પહેરાય નહીં. અને પાછું એમાં વિધિ છે કે પૂજાની જે ધોતી છે વસ્ત્ર છે એ સ્વયં પુરુષે જ ધોવું પડે, સ્ત્રી ભક્તોનું ધોયેલું ચાલે નહીં. એટલે કાં તો તમારે રોજ ધોવાની શ્રદ્ધા હોય, સુતરાવ પૂજા કરી લો પછી ધોઈ નાખો, સૂકવી દો કોઈ સ્થાને, પછી હવારમાં પહેરો તો બાધરૂપ નથી, પણ એમાં વિધિ બહુ લાંબો થઈ જાય અને એવું તમારે રહેવું કઠણ પડે. એના કરતા રેશમની ધોતી પૂજામાં પહેરી એક ઓઢી અને પછી પૂજા તે હંકેલી થેલી મૂકીને મૂકી દીધું, એને ધોવી પડે નહીં. ન ધોવી પડે એટલે રોજ ન ધોવી પડો, 15 મહિને જ્યારે થોડીક મેલી થાય ત્યારે ધોવી, નતર પછી થઈ જાય કાળી મેજ. એટલે આવું આવું કપડું પૂજામાં તો ન ધોવાય તને હું ખબર પડે, સ્વામી ના પાડે. તું કહેશે ઠામળી લેજે આચાર સંહિતા કીધું ધોતી ન ધોવાય, અવળું પડશે, ગધેડા ને પેલી ટીકડી કેમ અવળી પડી હતી, એટલે ધોવાની પણ મેલી થાય ત્યારે રોજ ધોવી પડે નહીં, એક પહેરવી અને એક ઓઢવી. પછી પૂજા કરવા બેસે જ્યારે ત્યારે એક ઊનનું વસ્ત્ર પોતાને બેસવા માટે અને એક ઠાકોરજીનું આસન હોય. ગ્રહસ્થ ભક્તો માટે તો ખાસ ભાષ્યમાં એમ લખ્યું કે સુતરાઉ વસ્ત્ર ઉપર બેસીને તો પૂજા ન જ કરવી, અને સુતરાઉ વસ્ત્ર ઉપર બેસીને પૂજા જે કરે છે એ વ્યક્તિના જીવનમાંથી કદી પણ દારિદ્રપણું જાતું નથી, એ સદૈવને માટે કંગાળનો કંગાળ જ રહે છે, ગમે તેટલા દાખલા પછી પણ કંગાળનો કંગાળ જ રહે છે. માટે એને ફરજિયાત રેશમનું ઊનનું કે વાઘચર્મ વગેરે વગેરે આસન રાખવા પડે, પણ ઊનનું આપણા માટે બધા કરતાં સુટેબલ પડે, એટલે ઊનનું આસન પોતાના માટે રાખવું, એક ઠાકોરજી માટે રાખવું. પૂજામાં બેસી અને સર્વપ્રથમ આચમન કરવું પડે, 3 ફેરી આચમન, ડાબા હાથની અંદર જરાક, જમણા હાથમાં જરાક પાણી મૂકી કેટલું એક ટીપું અને પછી ઓમ સ્વામિનારાયણ નમઃ કરી અને પી જવાનું. બીજી ફેરી, ત્રીજી ફેરી, 3 ફેરી આચમન કરવું અને પછીથી તિલક ચાંદલો કરવો. પ્રથમ આચમન શા માટે કરવું તો કે નાહ્યા પછી કોઈક જગ્યાએ અપવિત્રપણું રહી ગયો અથવા એવી જગ્યાએ પગ પડી ગયો કે અશુદ્ધિ થઈ તો એની શુદ્ધિને અર્થે ફરજિયાત આચમન કરવું જોઈએ. આચમન કરીને પછી તિલક ચાંદલો પ્રથમ કપાળમાં, હૃદયમાં, બે બાહો ઉપર, અને તિલક ચાંદલો કરીને ફરીનો આચમન કરવું. ફરીવાર શું કામ આચમન કરવું તો કે હવે આપણે પરમાત્માની સાથે સીધા સંબંધમાં જઈ રહ્યા છીએ. ભગવાન સાથે જ્યારે સંબંધમાં સીધા જતા હોય તો અમદાવાદના બીજા વચનામૃતમાં મહારાજ એવું લખ્યું કે જ્યાં સુધી, બરાબર સમજો, જ્યાં સુધી દેવ જેવો પવિત્ર ન થાય ત્યાં સુધી દેવની પૂજા કરવાને માટે અધિકારી બનતો નથી. તો સંકલ્પ માત્ર વિરામ પામવા જોઈએ પૂજામાં, પણ મન માકડા જેવું છે, ક્યારેક વિરામ પામવા દે ને ક્યારેક ન પામવા દે તો એનો દોષ લાગે. દોષના નિવારણને અર્થે બીજી ફેરી આચમન કરવું. ભક્તો આ કેવી રીતે કરવું ને કેમ કરવું એ તમને કદાચ ખબર ન પડે, કાલે આપણે જ્ઞાન ગોષ્ઠી આવે ને અમે પ્રત્યક્ષ પૂજા વિધિ રાખશું કે જેથી કરીને પ્રેક્ટિકલ શીખડાવાય કે આમ પૂજા થાય, આમ સ્ટેજ ઉપર એક જણ શીખડાવશે બધા ભક્તો એના દર્શન કરે, જેથી કરીને બહુ પ્રેક્ટિકલ તમને પૂજાની ખબર પડે. આચમન કર્યું, બે ફેરી આચમન થઈ ગયું, તિલક ચાંદલો થઈ ગયો, પછીથી ભગવાનના ભક્તને માનસી પૂજા કરવી જોઈએ. જોકે ભક્તો, પાંચે માનસી પૂજા તમે કરો ને તો જ તમારી લાઈન સીધી રહે. તમે પાંચે માનસી પૂજા ન કરો એટલે તમને જ મનમાં એમ થાય માળું ખૂટે છે, ખૂટે છે, ખૂટે. દાખલા તરીકે તમે ત્રણ માનસી પૂજા કરી, સવારમાં કરી, બપોરના કરી, અને પછી સાંજની કરી. બપોરને તમે ઠાકોરજીને માનસી પૂજા કરીને સુવડાવી તો દો જ, પછી સીધા જગાડીને જમાડી દેવાના. તમે ત્રણ વાગ્યાની માનસી પૂજા ન કરો જગાડવાની, એટલે શું થાય, બપોરે બાર વાગે મારા સૂતા તો પછી આઠ વાગે જાગ્યા, જાગીને મારે જમીન પાછા સુઈ ગયા, તે પછી સવારે સીધા જાગ્યા જમ્યા, તે ભગવાન બસ ખાઈને હુવે, ખાઈને હુવે, બાકી કઈ ન કરે. એટલે પાંચે માનસી પૂજા કરવી પડે, સવારની માનસી પૂજા, પછી બપોરની માનસી પૂજા, સાડા ત્રણ વાગ્યાની ઠાકોરજીને ફરીને જગાડવાની માનસી પૂજા, સાંજે જમાડવાની માનસી પૂજા, અને રાત્રિએ નવ સાડા નવ વાગે પોઢાડવાની માનસી પૂજા. પાંચે માનસી પૂજા કરવી પડે. એમ મહારાજે સવારના પર્વમાં માનસી પૂજા કરવાની સરસ વાત કરી. મહારાજ કે સવારમાં માનસી પૂજા કરવી, પણ સવારની માનસી પૂજા તમને તો સુખ આવે, તમે રાત્રે માનસી પૂજા કરી હોય તો. ઘણા શું કરે, હાંજે ઠાકોરજીને જમાડે ખરા, પછી છેલ્લી પોઢાડવાની માનસી પૂજા ન કરે. તે ઠાકોરજીને એટલું બધું પેલા કેમ અલગ અલગ પાળીઓ ને બધું બખડ જંતર હલતો હોય ટાઈમ ટેબલમાં, એમ ઠાકોરજીને ટાઈમ ટેબલમાં બખડ જંતર કરી નાખે. બપોરે જમાડે, પછી પોઢાડી દે, પછી સાંજે જગાડે અને જમાડે, અને પછી પાછા બેહારે, પછી ઉડાવે નહીં, આખી રાત પાડે. કારણ કે આપણે રાત્રે ઠાકોરજીને પોઢાડ્યા હોય તો જગાડીએ ને, રાત્રે ઠાકોરજીને પાંચમી માનસી પૂજામાં પોઢાડી દેવાનું, અને પછી સવારના પર્વમાં આપણે મહારાજને જગાડતા હોય તો પ્રથમ દંડવટ પ્રણામ કરીએ મહારાજને, પછી ધીમે કરીને જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરી કે મહારાજ જાગો, પ્રભાત થયું છે, અને પ્રભાતિ આવડતો હોય તો મનમાં પ્રભાતિ બોલી, અને ભગવાન જાગે, મહારાજ જાગે, મહારાજ પણ પોતે પથારીમાં થોડી વાર બેસી અને સ્વસ્વરૂપનું ધ્યાન લગાવે, અને પછી મહારાજ આપણી સાથે સ્નાન કરવા માટે પધારે. સરસ બાથરૂમ હોય, મહારાજને સુંદર દાંતણ હોય, સાંજે પાણીમાં પલાળ રાખ્યું હોય, એની સરસ ટીપીને પીચી કરી આપી હોય, અને એની અંદર આપણે તજ ને લવિંગ વગેરે વસ્તુ પાણીમાં નાખ્યો હોય, સુગંધીમાન થઈ ગયું, એ મહારાજને આપીએ દાંતણ. મહારાજ દાંતણ કરે, આપણે મહારાજને મુખારવિંદના દર્શન કરતા હોય, મહારાજ દાંતણ કર્યા પછી કોગળા કરે, મુખ શુદ્ધિ કરે, સરસ સ્વચ્છ જળથી મહારાજને આપણે સ્નાન કરાવીએ. શિયાળાનો સમય હોય તો ગરમ જળથી, ઉનાળાનો સમય હોય તો ઠંડા જળથી મહારાજને આપણે સ્નાન કરાવીએ. એક એક અંગને ચોળતા ચોળતા મહારાજને સ્નાન કરાવીએ, અને સ્નાન મહારાજ કરી રહ્યા પછી સરસ વસ્ત્રથી, સરસ આમ ઘાટું હોય પણ કેવું હોય, કોમળ વસ્ત્ર હોય એવા વસ્ત્રથી આખું શરીર મારનું આપણે લૂછીએ, પછી સરસ પીતાંબર ધારણ કરાવીએ, એક ખેસ મારને ધારણ કરાવીએ. પછી મહારાજ ફરી વાર પાછા ઓરડામાં આવે, સરસ સુંદર ઓરડો હોય, મહારાજને આપણે બાજટ ઉપર બિરાજમાન કરીએ, પછી કપાળમાં તિલક ચાંદલો કરી આપીએ, છાતીમાં કરી આપીએ, બે બાહુ ઉપર આપણે મહારાજને તિલક ચાંદલો આપણે જાતે કરીએ, અને પછી મહારાજને આપણે સુંદર નાસ્તો કરાવીએ. મહારાજને પૂજા કરાવવાની હોય નહીં, કારણ કે બધાને પૂજવા યોગ્ય છે, એને કોઈની પૂજા કરવાની આવશ્યકતા નથી. પછી સરસ નાસ્તો, જે કાંઈ આપણું મન માને, એ બાજરાનો રોટલો, દહીં, થેપલા, દહીં, જે મન માનતું હોય એ ઠાકોરજીને નાસ્તો કરાવીએ, અને પછી મહારાજને જો શિયાળો હોય તો સુરવાળ, જામો, ડગલી, બોકાને વળાવીએ, સુવર્ણના હારો ધારણ કરાવીએ. ઉનાળો હોય તો પીતાંબર, આસો ખેચ, ફૂલના ગુલાબના સુંદર હાર હોય એ મહારાજને આપણે ધારણ કરાવીએ. પછી મહારાજને કે મહારાજ આપ સભામાં પધારો, આપની બધાએ સંતો ભક્તો રાહ જોઈ રહ્યા છે, મારા સભામાં પધારે. સુંદર સુવર્ણનું સિંહાસન હોય, એના પર મહારાજ બિરાજમાન થાય. આગળ સંતો બધા કીર્તન ભક્તિ કરતા હોય, અને આગળ કેટલાય ભક્તો બધા બિરાજમાન હોય, આપણે મહારાજની બાજુ ઉભા ઉભા પવન વીંજણાથી ઢોળતા હોય, મહારાજના દર્શન કરતા હોય, આવી સવારની માનસી પૂજા થવી જોઈએ. સવારની માનસી પૂજા પૂર્ણ થાય પછી આંખ આપણે ખોલી, પછી પૂજામાં જે સ્વરૂપ હોય એને ખુલ્લું કરી, અને પછી મહારાજને પ્રેમથી બોલાવીએ, જેને આવાહન મંત્ર કહેવામાં આવે છે. આવાહન મંત્રના માધ્યમથી મારને બોલાવીએ. કદાચ કોઈ અભણ ભક્તો ન આવડે તો ભગવાનને પ્રાર્થના કરે, કૃપાનાથ આપ આ સ્વરૂપની અંદર બિરાજમાન થાવ. પછી મહારાજ બિરાજમાન થાય, પછી બેઠા બેઠા 5 કે 11 પોતાની શ્રદ્ધા પ્રમાણે માળા કરવી।